ત્યાર પછીનું બીજું વિશુદ્ધિકરણનું ચરણ છે. પ્રાયશ્ચિત કર્યા પછી હજી પણ મારે વિશુદ્ધ થવાની જરૂરત છે, અને વિશુદ્ધિમાં દર્શન વિશુદ્ધિ, જ્ઞાન વિશુદ્ધિ અને ચારિત્ર વિશુદ્ધિ. લોગસ્ય સૂત્રની અંદરમાં છઠ્ઠી ગાથા આવે છે, પાંચમી ગાથા, એવમ મય અભિથવા વિહુ યરજમણા પહીણ જન્મણા ચોવીસંપી જીણવરા, એમ કરીને પાંચમી ગાથાની અંદરમાં લોગસના કાયોત્સર્ગમાં પાંચની ગાથામાં પ્રાયશ્ચિતકરણની શુદ્ધિ કરી આપે છે. અને છઠ્ઠી ગાથાની અંદરમાં કિત્તીય વંદિય મહિયા જે લોગસ્ય ઉત્તમા સિદ્ધા, ભગવાન આપનું કીર્તન કર્યું, ભગવાન આપને મેં વંદન કર્યું, ભગવાન આપનો મેં મહિમા ગાયો, કીર્તન કર્યું એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, સમ્યક દર્શનની આરાધના થઈ, વંદન કર્યું, વિનય બતાવ્યો, એ જ્ઞાનનું ફળ વિનય છે, સમ્યક જ્ઞાનની આરાધના થઈ, અને મહિમા ગાયો, સદ્ભુત ગુણોત કીર્તન થયું એટલે સમ્યક ચારિત્રની આરાધના થઈ. આ રીતે વિશુદ્ધિકરણના પણ ત્રણ ચરણ, જેનાથી આપણને બીજું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે. એ કાયોત્સર્ગની અંદરમાં શું તાકાત રહેલી છે, મહાપુરુષોએ આ સૂત્રોની અંદરમાં શું ભાવ ભરેલા છે, એ ભાવને જીવવા માટેનું આહ્વાન છે આ પર્યુષણ પર્વ. આ ભાવ વગરનું પર્યુષણ પર્વ લુખું લાગે, રૂક્ષ શુબ્ધ લાગે. તો આ બીજું અપૂર્વકરણ જે છે, આપણે સૌ જૈન સંઘની સામાચાર્યની અંદરમાં રહીને આ અન્ય દર્શની છે, આ મિથ્યાત્વદર્શની છે એમ કરીને બોલીએ છીએ. મહાવીર પ્રભુ કહે છે આ ચારાંગમાં કે તારા આત્માની બહાર તું જે જોવે છે એટલે તું જ અન્ય દર્શની છું. પ્રભુ કહે છે કે તું આત્મા સિવાયની બીજી વસ્તુની વાત કરે છે એમાં જ તું મિથ્યાત્વી છું. આ અન્ય દર્શની અને મિથ્યાત્વ દર્શની બીજા કોઈને ઉપર ટોપી ઉડાડવાની નથી, મારા જીવનમાં મારે ઓઢવાની છે. જેટલો વખત મારા આત્મ સ્વભાવની બહાર હું રહ્યો તેટલો વખત હું અન્ય દર્શની બન્યો છું. જેટલો વખત મેં મારા આત્મા કરતાં મારા નામ અને દેહને વધુ ધ્યાન આપ્યું ત્યારે હું મિથ્યાત્વી બન્યો છું. અને પ્રભુ મહાવીર કહે છે કે માટે હું તને કહું છું કે હવે આ શબ્દોના આવર્તમાંથી તું મુક્ત થા. શબ્દો એ વમણ છે, શબ્દોના વમણમાં, વમણની અંદરમાં મોટામાં મોટા વહાણ પણ ડૂબી જાય, આવર્તથી દૂર રહેવું જોઈએ. તો આ શબ્દોના આવર્તમાંથી તું દૂર થા, તું મૌન થા, અને તારા જીવનની અંદરમાં જે બને તે આરાધના કરી લે. આ રીતે કરીને સમ્યક દર્શન શુદ્ધની પ્રાપ્તિનું બીજું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે. સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ પણ કાયોત્સર્ગની અંદરમાં ઉભો રહેલો જીવ ત્યારે ભગવાનની સાથે ઓતપ્રોત બની જાય છે ત્યારે થઈ શકે છે. આ રીતે વિશુદ્ધિકરણનું બીજું અંગ થયું. હવે ત્રીજું અંગ છે એ નિશલ્ય થવાનું છે. વિશુદ્ધિકરણ અને વિશુદ્ધિકરણ પછી નિદાન માયા શલ્યથી આપણે રોકાયેલા છીએ તેને દૂર થવાનું છે. માયા, નિદાન અને શલ્ય એ આપણને ત્રણેયને ખરેખર ખૂંચતા જ નથી. શલ્ય એટલે કાંટો, જીવનની અંદરમાં શરીરમાં કાંટો વાગે તો એ કાંટાને કાઢવાને માટે આપણે તૈયાર થઈએ છીએ. પણ આપણા જીવનની અંદરમાં પાપ એટલા બધા ઊંડા ગયા છે કે તે શલ્ય તરીકે લાગતા નથી. વર્તમાન કાળની અંદરમાં પાપ તો કરીએ છીએ પણ પાપની જુગુપ્સા નથી, આપણને પાપનો ડર રહ્યો નથી, આ તો શું કરવું જ જોઈએ. તો માયા, નિદાન અને શલ્ય. માયા એટલે પાપને પ્રકટ ન કરવું, નિદાન એટલે ધર્મ કરી અને પાપનું ફળ માગવું, અને મિથ્યાત્વ એટલે પાપને વધતું અટકાવવા સિવાય પાપને સેવ્યા કરવું. નિદાન શલ્યથી આપણે વાસ્તવમાં હોઈએ છીએ ત્યાં સુધી આપણી ખરેખરી શુદ્ધિ થતી નથી. હરિભદ્ર સુરીજી મહારાજ સાહેબ પોતાના યોગશાસ્ત્ર ગ્રંથની અંદરમાં ફરમાવે છે કે આ છેવટનું નિશલ્ય થવાનું કાર્ય એ અત્યંત દુષ્કર છે અને એ જીવનમાં અમનસ્ક યોગમાં આવ્યા વગર થતું નથી. પહેલે બે થઈ શકે છે પણ અમનસ્ક આપણે ખરેખર આપણા મનના જ વ્યાપારોને સમાવી દઈએ ત્યારે અમનસ્ક યોગમાં આવ્યા વગર આ શલ્ય રહિત થવાતું નથી. એ શલ્ય રહિત થવા માટે કાયોત્સર્ગની આપણને પ્રક્રિયા મળેલી છે. મન, વચન અને કાયાથી હું મારા ઠાણેનમ મોણેનમ જાણેનમ, સ્થાનથી, વચનથી અને ધ્યાનથી પ્રભુ આ મારી કાયાનું હું વ્યુત્સર્જન કરું છું. કાયોત્સર્ગ જેવો એક અત્યંત કાર્ય કરે એવો આપણને યોગ મળેલો છે. એ કાયોત્સર્ગ આપણે ક્યાં કરીએ છીએ કોઈ જીવનમાં? આપણે એક પાંચ મિનિટ પણ કાયોત્સર્ગમાં ઉભા રહેવું તો ઉભા નહીં રહી શકીએ. આ કાયોત્સર્ગ એ વાસ્તવમાં આપણા જીવનની આરાધનાનું શિખર છે. એ શિખરને પ્રાપ્ત કરવા માટે કાયાનું વ્યુત્સર્જન કરવાનું છે. જૈન સંઘની અંદરમાં જન્મેલું બાળક જન્મતા તો જાણે છે પણ મરતા પણ જાણે છે, કેમ કે રોજ કાયોત્સર્ગ કરવાના હોય છે. જ્યારે જ્યારે પણ કાયોત્સર્ગ કરીએ છીએ ત્યારે મારે મારી કાયાને છોડી દેવાનો હું પ્રયોગ કરી રહ્યો છું. એ કાયાનું વ્યુત્સર્જન એટલે આપણા માટે આપણા સંસારનું વ્યુત્સર્જન, આપણા વિષયોનું વ્યુત્સર્જન, આપણા કસાયોનું વ્યુત્સર્જન, આપણા અહમનું વ્યુત્સર્જન, આપણા મમનું વ્યુત્સર્જન, એ બધું જ મૂકીને જ્યારે ખરેખર હું મૌનપણે ઉભો રહું છું ત્યારે મને એ અમનસ્ક યોગમાં મારી મનોગુપ્તિ દ્વારા પ્રભુના દર્શન થાય છે ત્યારે પ્રભુ પધારે છે. જ્યારે હું બોલતો બંધ થાઉં છું ત્યારે પ્રભુ મારી સામે આંખ ઉગાડીને જોવે છે કે બોલ વત્સ, હવે તારું શું કામ છે. આ રીતે કરીને આપણે મનોગુપ્તિ સાધવાની છે. જે રીતે વ્યવહારિક રીતે મૈત્રીનો યોગ ઇરિયાવહી છે, ઇરિયાવહી વગર મૈત્રીનો યોગ અખંડિત બનતો નથી, તે રીતે ધ્યાન માર્ગની અંદરમાં ઇરિયાવહી દ્વારા મનોગુપ્તિનો યોગ સાધીને આપણે ભગવાનની સાથે એક થવાનું છે. પરંતુ કોણ જાણે અર્થ અને કામની દુનિયામાં આપણે પડેલા બધાને નોન અને વેરી વેલ નોન થવાનો આપણને અભખરો લાગ્યો છે. મુંબઈમાં 5 વર્ષ થાય એટલે કે ભાઈ જાણીતા છે, અને 20 વર્ષ પછી કે આ તો બહુ જાણીતા છે. આ નોન અને વેલ નોન થવામાં આપણી જિંદગી ખર્ચાઈ જાય છે. ધ પાથ ટુવર્ડ્સ ગોડ ઇઝ ટુ બીકમ અનનોન. આપણે અજાણીતા થવાની જરૂરત છે. વધુમાં વધુ નડતું હોય તો મારો નામ અને દેહ મને નડે છે, પ્રભુ તારી ભક્તિ કરી શકતો નથી, પ્રભુ બીજા નામ ને દેહમાં રહેલા ભગવાનનું દર્શન કરી શકતો નથી. તો પર્યુષણ પર્વની જો કોઈ પણ ફળ હોય તો ઇટ ઇઝ ટુ બીકમ અનનોન. અનનોન થઈને પ્રભુની પાસે જવાનું છે. આ રીતે કરીને જો આપણે યોગ સાધશું તો મને લાગે છે કે આ ઇરિયાવહીનો એક જ યોગ આપણા જીવનની અંદરમાં પ્રજ્ઞાનો પ્રકાશ આપશે. અને ઇરિયાવહી એટલે માત્ર કોઈ નકારાત્મક ઘરમાં બેસી રહીને કરવા જેવી એવી જ ક્રિયા નથી. તેમાં જેમ નિષેધ છે તેમ પાછો એક અત્યંત ઉજ્જવળ એવો કાર્ય કરવાનો આદર્શ પણ મળેલો છે, અને તે છે પરોપકાર. જે જીવ ઉપર મેં અપકાર કર્યા છે, જે જીવોની સાથે મેં અસમ્યક વર્તન કર્યું છે, તેની સાથેનું મિચ્છામી દુકણમ ત્યાં સુધી પૂરું થતું નથી કે ત્યાં સુધી તે જીવના ઉપર હું પરોપકાર કરું. પરોપકાર એ તો મારા આત્માની સ્ત્રોત છે, પુણ્યનો સ્ત્રોત છે. ભગવાન મહાવીરે પણ હકીકતમાં પુણ્યની પ્રકૃતિ સર્જન કરીને પરોપકારનું જ કાર્ય કર્યું છે. તો ઇરિયાવહીનો યોગ કર્યા પછી, જીવો સાથેની મૈત્રી અખંડિત કર્યા પછી આપણા જીવનની અંદરમાં પરોપકારનો પ્રકાશ થવો જોઈએ. જીવનની અંદરમાં પરોપકાર નથી તો આ મહાવીરના ધર્મની જે મૂળ પાયો છે તે જ દૂર છે. પરોપકારમય આપણું જીવન બને ત્યારે જ આ ઇરિયાવહીના યોગનું ફળ આપણને મળે. અને હવે આપણે પ્રભુનો માળો બાંધવા માટે કિરણભાઈ આવે છે, તો ઘણી વાર છો બરાબર છે, આવી ગયા છે. પણ આ રીતે મનોગુપ્તિના યોગ દ્વારા પ્રભુની સાથે ધ્યાન કરીને આપણે ઇરિયાવહીનો યોગ કરવાનો છે. મહાવીરની વાણી એ વાદ વિવાદ અતિવાદ પ્રતિવાદને બદલે સંવાદ તરફ લઈ જાય છે. આપણા જીવનની અંદરમાં સંવાદ પ્રાપ્ત થાય ત્યારે જ આપણે વાસ્તવમાં ભગવાનનું સાચું જીવન જીવી શકીએ છીએ. આ ઇરિયાવહીના યોગનો તીર્થંકરના છાંટણા, તીર્થંકરની વાણીના છાંટણા જગત આખામાં પથરાયેલા છે. આપણને સૌને જાણીને અત્યંત આનંદ થશે કે પશ્ચિમની દિશામાંથી એક આશાનું કિરણ આજે આ ઇરિયાવહીના યોગને સિદ્ધ કરવા માટે કે જાણે પ્રકાશિત થયું ન હોય તે રીતે આવી રહેલું છે. છેલ્લા 5-7 વર્ષથી પશ્ચિમના વૈજ્ઞાનિકો, પશ્ચિમના રાજનીતિજ્ઞો, પશ્ચિમના તત્વચિંતકોને કોઈ પણ એક વસ્તુ વધુમાં વધુ નડતી હોય તો તે ઇકોલોજીકલ ઇમ્બેલેન્સની છે. પ્રકૃતિની સમતુલા પૃથ્વીમાં ગુમાઈ રહી છે તેવી વાત ચાલે બાજુ આવી ગઈ છે. ઇકોસિસ્ટમ એન્વાયરમેન્ટની સાથે, પ્રકૃતિની સાથે માણસે પોતાની સમતુલા ગુમાવી છે એમ કહે છે. છેલ્લા 5 વર્ષની અંદરમાં જે માસિવ લિટરેચર ઇકોસિસ્ટમ ઉપર જે આવેલું છે તે એમ કહે છે કે માનવી અત્યંત ઝડપથી કુદરતની સંપત્તિને વેડફીને માનવી સંસ્કૃતિને પોતાનો નાશ નૂતરી રહ્યો છે. જે રીતે જંગલોનો નાશ થાય છે, જે રીતે પાણીઓનો નાશ થાય છે, જે રીતે પ્રદૂષણોનો વિકાસ થાય છે પૃથ્વીની અંદરમાં, મોર દેન 500,000 લિવિંગ સ્પીસીઝ હેવ બીન ડિસ્ટ્રોઈડ ડ્યુરિંગ ધ લાસ્ટ 5 યર્સ. અને એમ કહે છે કે 2000 ની સાલ સુધીમાં તો આપણા માટે ખરેખર ઓક્સિજન માસ્ક લઈને શું દવા મળશે તેવી વસ્તુ રહેશે. આ ઇકોસિસ્ટમ આખી ડિસ્ટર્બ થઈ અને પશ્ચિમના તત્વચિંતકોને થયું કે શું છે, આપણે ક્યાં ભૂલ ખાધી છે, આટલા બધા બુદ્ધિપાદી હોવા છતાં પણ ક્યાં ભૂલ ખાધી છે. અને તેના ફળ સ્વરૂપે હેન્રી મોસ્કોવિસે ઇકોલોજીકલ હ્યુમેનિઝમનું એક સંસ્થા સ્થાપી છે. ઇકોલોજીકલ હ્યુમેનિઝમ એટલે પ્રકૃતિની સાથે સમતુલા જાળવીને જીવન જીવવું, તેના માટેનો એક યોગ એમને શરૂ કર્યો છે, માનવતાવાદ શરૂ કર્યો છે કે પ્રકૃતિની સાથે રહીને, પ્રકૃતિની ઉપર નહીં, પ્રકૃતિની ઉપર સવાર થયેલો હે માનવી હવે તું રોકાઈ જા, તું પ્રકૃતિનો સહયોગ લે, પ્રકૃતિનો તું વેડફાનું કરી દેમાં. અને તેમણે જે 3-4 સિદ્ધાંતો મૂક્યા છે એ મને લાગે છે કે મહાવીર સ્વામીનો કોઈ યોગ એમના જીવનમાં આવ્યો છે. પહેલી વાત એમણે એ કરેલી છે કે નોટ એ સિંગલ લિવિંગ બિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ એબ્સોલ્યુટલી ડિસ્પેન્સેબલ. કોઈ પણ જીવને બખાત કરીને આ વિશ્વ વ્યવસ્થા ચાલી જ ન શકે. એવરી લિવિંગ સોલ ઇઝ અન ઇરિપ્લેસેબલ એન ઇન્ડિસ્પેન્સેબલ પાર્ટ ઓફ ધ કોસ્મિક ઓર્ડર. આ વિશ્વ વ્યવસ્થાના, આખી વ્યવસ્થાના સમતુલોમાં એકે એક જીવ એનો માટે જરૂરી છે. અને કુદરત એનો પર્યાય વનસ્પતિ, અગ્નિ, પાણી, વાયુ, આકાશ, એને એ લોકો કુદરત કહે છે. ભગવાન મહાવીર એને છ જીવ નિકાય કહીને કહે છે કે એ પણ જીવ સૃષ્ટિ છે. એ જીવ સૃષ્ટિનો નાશ કરીને આપણે શાંતિથી રહી શકીશું નહીં. માટે જરૂરત શું છે? તો કે પહેલું સૂત્ર છે કે રેવરન્સ ફોર લાઈફ શુડ બી ધ ફર્સ્ટ ફિલોસોફી ઓફ હ્યુમેનિઝમ. ભગવાન મહાવીરે કહ્યું છે કે સૌથી પહેલા જીવાદ્વૈત કરો. મને લાગે છે કેટલા નજીક આવી ગયા છે ધર્મ અને વિજ્ઞાન. આ પ્રબુદ્ધજનો માટે એક ખરેખર આનંદનો વિષય છે કે આવી રીતે જુદા જુદા વિષયોનું કરીને ભગવાનનો સંપૂર્ણ યોગ છે તેને આજે પૃથ્વીના પાટલે આપણે બતાવવાની જરૂરત છે. આપણે એમ ન માનીએ કે આ ભગવાનનો યોગ માત્ર જૈન સંઘ પૂરતો છે. જૈન સંઘ એ સાધકોનો સંઘ છે, એ કોઈ સાંપ્રદાયિક અભિનિવેશથી ચાલતો સંઘ નથી. અને આપને જો સાધનાની પડી હોય, સાધના કોઈ પણ એક યોગ લઈને સિદ્ધ કરો, આપત્તિ વગરનો આ યોગ છે, સંપૂર્ણ યોગ છે. તેનું પહેલું સૂત્ર રેવરન્સ ફોર લાઈફ અને બીજું સૂત્ર છે રિસ્પેક્ટ ફોર ધ વેલ્યુઝ ઓફ લાઈફ. આ પશ્ચિમના વૈજ્ઞાનિકો કહે છે એટલે કદાચ આપણે સ્વીકારી લઈશું. કોલેજમાં આવશે, બીજે બધે એની ડોક્ટરેટની થીસીસ આવશે કે આવશે, પણ અહીંયા ભગવાન મહાવીરને ત્યાં તો રેસ્પેક્ટ ફોર લાઈફ એન્ડ રિસ્પેક્ટ ફોર ધ વેલ્યુઝ ઓફ લાઈફ તો ભરેલા પડેલા છે. આ રીતે ઇકોલોજીકલ હ્યુમેનિઝમની જે વાત આવી છે તે એરિયા વહીથી ખૂબ નજીક જાય છે. ફક્ત એને એરિયા વહીથી આ કુદરતની સમતુલા કેમ કરવી તેનો યોગ શીખડાવવાની જરૂરત છે કે ભાઈ માત્ર આમ સ્વીકારવાથી નહીં, પણ એનો યોગ કરીને જીવ સૃષ્ટિ સાથે તારું સામ્ય સામંજસ્ય સ્થાપીને પછી જો આ વાત થાય તો તને રૂચી શકે. આ રીતે ઇરિયાવયના યોગમાં ભરપૂર શક્તિ રહેલી છે, આપણા ચૈતન્યને જગાડવાની રહેલી છે. પ્રબુદ્ધજનો પાસે આ મુંબઈના કે ઘણા ગામોમાં વ્યાખ્યાનમાળાઓ થાય છે, ત્યાં એક જ અપેક્ષા છે કે જીવનને સાધનાનું લક્ષ્ય બનાવ્યા વગર એમને એમ જો આપણે અહીંથી વિદાય લેશું તો પ્રભુ મહાવીર અને તેના અનુયાયીઓની દ્રષ્ટિએ એ મોટામાં મોટી દુર્ઘટના કહેવાશે. એ દુર્ઘટનાના ભોગ આપણે નથી બનવું. જાગ્યા ત્યારથી સવાર પણ ક્રિયાથી દૂર ગયે ચાલશે નહીં, કેમકે એ જ ક્રિયા આપણો ઉદ્ધાર કરી શકે છે. જ્ઞાનથી પણ પ્રમાદ સેવાથી ચાલશે નહીં, કેમકે એ જ જ્ઞાનને જીવનમાં ઉતારવાનું છે. અને ભાવ રહિત આપણે રહેશું તો આપણને જ નુકસાન છે. ક્રિયા, જ્ઞાન અને ભાવના ત્રિવેણી સંગમમાં ઇરિયાવહીના યોગ દ્વારા આપણે વાસ્તવમાં જીવ અને શિવ બધાની સાથે સામંજસ્ય સ્થાપવાનું છે. લોગસ્થની પાંચમી ગાથા એવમ મય અભિથવા વિવ્રમણા એ બોધિ પ્રાપ્ત કરાવી આપે છે. કિત્ય વંદ્ય મહ્યા જે લોગસ ઉત્તમા સિદ્ધા આરોગ્ય બોઈ લાભમ સમાય વરમ ઉત્તમમ દિંતુ એમ કહીને આપણને સમાધિ આપે છે. અને ત્યાર પછી છેવટની જે ગાથા છે, આઈચ્છેસુ ચંદેસુ નિમ્મલયરા, આઈચ્છેસુ અયમ પયાસેરા સાગર વર ગંભીરા, આઈચ્છેસુ અયમ પયાસેરા. ચંદ્ર જેવું નિર્મળ સમ્યક દર્શન છે, સુદર્શન છે. કૃષ્ણનું પણ સુદર્શન હતું. કૃષ્ણ ભગવાને સુદર્શન ચલાવ્યું અને સમ્યક દર્શનથી જોયા, જગતના જીવોને જોયા. પ્રભુ મહાવીરે પણ એવું સમ્યક દર્શન આપ્યું છે કે ચંદ્ર જેવું નિર્મળ જેનું દર્શન છે, સૂર્ય જેવું તેજસ્વી જેનું જ્ઞાન છે, જેની પ્રતિભા છે, અને સાગર જેવું ગંભીર જેનું ચારિત્ર છે. ચંદેસુ નિમલારા, આઈચીસુ એમ પયાચેરા સાગર વર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. તો બોધિ સમાધિ, પછી જો સિદ્ધિ જોતી હોય તો આ લોગસના કાયોત્સર્ગમાં આવી જાઓ. લોગસનો કાયોત્સર્ગ કરતા કરતા આપણને પ્રત્યક્ષ જીવન મુક્તિનો આનંદ મળશે. મનોગુપ્તિ પછીનું જે બાકી રહેલી વસ્તુ છે તે જીવન મુક્તિ છે. આ સંસારની અંદરમાં રહેવા છતાં પણ જીવન મુક્તિનો આનંદ એ લોગસ સૂત્ર દ્વારા, ઇરિયાવહીના કાયોત્સર્ગ દ્વારા આપણને મળી શકે છે. અને એ જીવન મુક્તિ આવે ત્યારે પ્રભુ જાણે કે સામે આવતા હોય, પ્રભુ મારા હૃદયમાં પ્રવેશ કરતા હોય તે રીતે, પ્રભુ મારી સાથે વાત કરતા હોય તે રીતે, પ્રભુ જાણે મારી સાથે જોડાઈ ગયા, સાદૃશ્ય સાયુજ્ય એવી મુક્તિઓ આપણને મળી શકે છે. તો આવા એક નાનકડા યોગને આપણા જીવનમાં જો ખરેખર આપણે સાધ્ય કરીએ અને ઇરિયાવહીનો જાપ પણ જો સારી રીતે થાય આપણા જીવનમાં તો ઘણા સંકલેશો ટળી શકે. અને ઇરિયાવહી પછી જ જપ અને અજપા ચાલે છે. ઇરિયાવહી વગર જપમાં મન રહેતું નથી. આપણે વાત કરેલી, કિરણભાઈ અમારા ગુરુભાઈ ગેરા હાજર હતા, કે અમારા વ્યાખ્યાન માળામાંથી છૂટીને માળામાં આવવું છે, ભગવાનની માળા લેવી છે, અને માળા લીધા પછી પ્રભુને હૃદયમાં માળો આપવો છે. તો જપ અજપાથી એ કેવી રીતે થાય એ કૃપા કરીને હવે અમને બતાવો. આપે સૌએ જે અત્યંત મૌન ભાવવાહક મૌનથી મને સાંભળો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર.
શિષ્યકાંતભાઈએ ઇરિયાવહી સૂત્રમાં જે રહસ્ય રહેલું છે તે બહુ જ સુંદર રીતે, સ્પષ્ટ રીતે અને એટલી જ પ્રભાવક રીતે આપણને સમજાવ્યું છે. ઇરિયાપથિકી, ઇરિયાવહી એ સૂત્રની અંદર જગતના તમામ જીવો પ્રત્યે આપનાથી કંઈ પણ વિરાધ ના થઈ હોય તો તેની કેવી કેવી અપેક્ષા એ ક્ષમા માગીને મૈત્રીનો ભાવ સાધવાનો છે અને સંવાદ અને સામંજસ્ય સિદ્ધ કરવાનો છે તે સરસ રીતે અમને સમજાવ્યું. ઇરિયાવહીનું સૂત્ર તો સામાયિક કરતી વખતે, ચૈત્યવંદન કરતી વખતે, પ્રતિક્રમણ કરતી વખતે ઘણા લોકો બોલી જતા હોય છે. માત્ર એનું રટન ચાલી જતું થતું હોય છે, એનો ભાવ હૃદયમાં પ્રગટ થતો નથી. સૂત્રમાં શું આવ્યું એટલી પણ કેટલાક લોકોને ખબર નથી હોતી. અલબત્ત એનો અર્થ એમ નથી કે એ ક્રિયા ન જ કરવી. ક્રિયા જડતા ખોટી છે, પણ ક્રિયા ખોટી નથી. અને ક્રિયા સમજપૂર્વક, બુદ્ધિપૂર્વક, જ્ઞાનપૂર્વક કરવામાં આવે તો તે વધારે ફળદાયી છે, એ પણ એમને સરસ રીતે સમજાવ્યું. શાસ્ત્રોમાં બતાવ્યું છે તે પ્રમાણે એમને કહ્યું કે 563 પ્રકારના જીવો છે અને એ જીવોમાં કોઈના પ્રત્યે એક રીતે આપણાથી દુઃખ થયું, કોઈના પ્રત્યે બીજી રીતે, એમ અભિહયા, વત્યા, લેસિયા, સંગાયા, સંગટિયા, પર્યાવ્યા, કિલામિયા, આ બધા એક એકને માટે આપણે ક્ષમા માગીએ. અને એ ક્ષમા મનથી થયું હોય, વચનથી થયું હોય, કાયાથી થયું હોય, ત્રણ યોગ કરવું, કરાવવું ને અનુમોદવું, એ ત્રણ કરણ, વર્તમાન, ભૂત અને ભાવિ એ ત્રણ કાળ, અને અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ ને આત્મા એ ત્રણ, એ છની સાક્ષી. આ એક એક વસ્તુ જો આપણે લેતા જઈએ અને એના ગુણાકાર કરતા જઈએ તો એમને બતાવ્યું તે પ્રમાણે 18,24,120 પ્રકારે જગતના તમામ જીવોની ક્ષમા આપણે માગીએ છીએ. હવે ઇરિયાભાઈ સૂત્ર તો એક 1/2 મિનિટની અંદર બોલાઈ જાય છે. 1/2 મિનિટની અંદર 18,24,120 પ્રકારે ક્ષમા માગવી એ કંઈ સહેલી વાત નથી. પણ આપણા પોતાના આત્મામાં એમને સરસ કહ્યું કે આપણા પોતાના આત્મતંત્રની અંદર જો એવું સરસ કમ્પ્યુટર હોય તો સ્વિચ દબાવતાની સાથે આ બધું થઈ શકે. ઇરિયાવહીમાં એટલી બધી તાકાત પડેલી છે કે એક જ ઇરિયાવહીથી જગતના તમામ જીવો સાથે મૈત્રી સંપૂર્ણપણે સધાય છે, અખંડિત બને છે, અને એ જ ઇરિયાવહી આપના આત્માનો ઉદ્ધાર કરે છે. આવશ્યક નિર્યુક્તિમાં બતાવ્યું છે કે ઇરિયાવહી સારામાં સારી કોણ કરે છે. તો એ વખતના એ સૂત્રો જ્યારે લખાયા તે વખતમાં ઢડ્ઢર નામે એક શ્રાવક હતો, એની વાત આવે છે કે એના જેવી ઇરિયાવહી કોઈની નહીં. ભગવતી સૂત્રમાં વખલી નામના એક શ્રાવકની વાત આવે છે અને શશકાંતભાઈએ મને યાદ દેવડાવ્યું કે અયમુત્તા બાલમુનિ, એ બાલમુનિ જાય છે અને રસ્તામાં છોકરાઓ પાણીની અંદર કાગળની હોડી કે એવી કંઈક તરાવતા હોય છે તો આ પોતે પોતાનું પાત્ર પાણીની અંદર તરતું મૂકે છે, રમત કરે છે. 6 વર્ષની ઉંમર છે. પણ ભગવાન મહાવીર પાસે જ્યારે બીજા સાધુ આવીને ફરિયાદ કરે છે તો ભગવાન કહે છે કે આ તો બાલમુનિ છે, 9 વર્ષના અયમુત્તા થયા, ઇરિયાવહી સૂત્રનો અભ્યાસ કર્યો. અને એ અભ્યાસ કરતાં કરતાં એમને એમ થયું કે હો, મેં પણ આવી વિરાધના કરી છે, પૃથ્વીકાયના અપકાયના જીવોની મેં પણ વિરાધના કરી છે. તો એક જ વખત ઇરિયાવહી સૂત્ર એ સાચી રીતે બોલતા એટલા જ ભાવપૂર્વક જગતના તમામ જીવો સાથે એ જ મૈત્રીભાવ અને એટલો જ ક્ષમાનો ભાવ ધારણ કરતા એક જ ઇરિયાવહી સૂત્ર દ્વારા અયમુત્તા મુનિ કેવળ જ્ઞાન પામે છે, 9 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન પામે છે એમ આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે. તો ઇરિયાવહી સૂત્ર એ કોઈ માત્ર પોપટની જેમ પડી જવાનું સૂત્ર નથી, પણ જગતના તમામ જીવો સાથે મૈત્રી સાધવાનું સૂત્ર છે. અને આપણે જે કંઈક ક્રિયા કરીએ તેની એ પૂર્વ ભૂમિકા છે. જ્યાં સુધી ઇરિયાવહી સૂત્ર આપણે બોલીએ નહીં ત્યાં સુધી આપણે બીજી કોઈ ક્રિયા કરવાની પાત્રતા મેળવતા નથી. એમને સરસ રીતે સમજાવ્યું કે ચૈત્યવંદન કરતાં, સામાયિક કરતાં આ સૂત્રની પહેલી આવશ્યકતા છે. અને એ સૂત્ર દ્વારા જ આગળ જતાં અપૂર્વકરણ, વિશુદ્ધિકરણ અને નિશલ્યકરણ એ આવે છે. અને એ પછી કાયોત્સર્ગ દ્વારા પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. આવું સરસ મનનીય પ્રવચન આજના પ્રથમ દિવસે શ્રી શશકાંતભાઈ મહેતાએ આપણને આપ્યું એ માટે જૈન યુવક સંઘ તરફથી એમનો આભાર માનું છું.
દુર્લભ માનવ જન્મ છે, દુર્લભ ધર્મનું સાધન, દુર્લભ દેવ ગુરુ અને દુર્લભ વીરનું શાસન. માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો. આવો સંયોગ નહીં આવે પરિવાર, નહીં આવે પરિવાર. આવો સંયોગ નહીં આવે પરિવાર, નહીં આવે પરિવાર. સંતોનો સંગ મળ્યો, ભક્તિનો રંગ મળ્યો, સંતોનો સંગ મળ્યો, ભક્તિનો રંગ મળ્યો. આવો સંયોગ નહીં આવે પરિવાર, નહીં આવે પરિવાર. માનવનો જન્મ છે મુક્તિનું બારણું, મહાવીરનો ધર્મ છે મુક્તિનું પારણું. પ્રેમનો પ્રકાશ મળ્યો, પૂરનો ઉજાસ મળ્યો, પ્રેમનો પ્રકાશ મળ્યો, પૂરનો ઉજાસ મળ્યો. આવો સંયોગ નહીં આવે પરિવાર, નહીં આવે પરિવાર. માનવ ના જન્મને દેવતાઓ ઝંખતા, સ્વર્ગના વિલાસો ઘણી વાર ડંખતા. સુંદર આ દેહ મળ્યો, જીનવરનો સ્નેહ મળ્યો, સુંદર આ દેહ મળ્યો, જીનવરનો સ્નેહ મળ્યો. આવો સંયોગ નહીં આવે પરિવાર, નહીં આવે પરિવાર. જન્મને ઉજાળવો છે માનવીના હાથમાં, ધર્મનો પ્રકાશ છે માનવીની સાથમાં. રૂડો અવતાર મળ્યો, જીવન આધાર મળ્યો, રૂડો અવતાર મળ્યો, જીવન આધાર મળ્યો. આવો સંયોગ નહીં આવે પરિવાર, નહીં આવે પરિવાર. માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો. આવો સંયોગ નહીં આવે પરિવાર. પ્રાર્થના ધરીએ તારું ધ્યાન, પણ મન ભટકે સંસારમાં ભૂલીને ભગવાન પ્રભુ તારા ના માળા પેરવીએ ત્યારે મન રૂપ રે છે પીરા સંસારમાં, મન રૂપ રે છે પીરા સંસારમાં. હાથમાં હોય ફરતો માળાનો મણકો જ્યારે થૈયામાં સંભળાતો રૂપિયાનો રણકો ત્યારે જરી વાર જમપીને જરી વાર જપવા બેસીએ ત્યારે મન રૂપ રે છે પીરા સંસારમાં. ધીરજ ના રેતી જરીએ પ્રભુ તારા ધ્યાન મારે, તારા ધ્યાન માં ધીર ના થાતુ ચિતડું પ્રભુ તારા સ્થાન માં, ઘડી બે ઘડી રે તારા ઘડી બે ઘડી રે તારા તવનો સાંભળીએ ત્યારે મન રૂપ રે છે સંસારમાં ફેરા રહે ના પાછા સંસારમાં.